अर्हन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं मंगलं देव सर्वग्रं निरग्रंथो गुरुमंगलं मंगलं वीतरागश्रुत जैन धर्मोस्तु मंगलं मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलं महादेव्या कक्षिरत्नं शब्दजितरवात्मजं राजचंद्रमहं वंदे तत्वलोचनदायकं प्रभुतत्वलोचनदायकं
श्रीमद् राजचंद्र ज्ञान मंदिर राजकोट रविवार तारीख 19 जुलाई 2015 श्रीमद् राजचंद्र जी वचनामृत जी क्रमवार पत्र स्वाध्याय पत्रांक 738 નો આપણો સ્વાધ્યાય ચાલુ છે. ગાથા 12મી લઈશ.
ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપને સરસ અને નહીં મનને પ્રસન્ન ભાવ જો રજ કણ કે રીતિ વૈમા નિક દેવની સર્વે માન્યા પૂદગલ એક સ્વભાવ જો અપૂર્વયાવસર એવો ક્યારે આવશે.
પરમાર્થ માર્ગની સાધનાના આરોહણમાં સાધક ક્રમશ એક એક પગથિયા આરોહણ કરતો જાય છે. મોક્ષ માર્ગની યાત્રા છે, મુક્તિના લક્ષ્ય સાથે. દર્શન મોહનો નાશ થઈ ચૂક્યો છે, એના બળે જે જ્ઞાન ઉત્પન્ન થયું છે, સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન, એના આધારે અનાદિના જે જીવની સાથે ચોટેલા કર્મો છે, એ કર્મોની અંદર રહેલી જુદી જુદી મોહનીયની પ્રકૃતિઓ છે, એ પ્રકૃતિઓનો નાશ કરવો છે. ઘણા ઘણા પ્રકારના આવરણો સંખ્યાબંધ છે. એ આવરણોની અંદર શાસ્ત્રકારોએ એક માર્ગ કહ્યો છે કે મોહનીયનું આવરણ તૂટે તો બાકીના બધા સ્વયં તૂટી જવાના છે. માટે લક્ષ્ય સાધકે આપવાનું છે એ મોહનીયના આવરણને તોડવાનું છે. એ ચારિત્ર મોહ જે સંસ્કાર થઈ ગયો છે, આત્માનો અધ્યાસ થઈ ગયો છે, એ અધ્યાસને એ ક્રમશઃ તોડે છે એના સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનના બળે. હવે ઉપયોગની તાકાત છે, એની પાસે પુરુષાર્થ છે, એ ઉપયોગનો પુરુષાર્થ છે. ચારિત્રની અંદરની સ્ખલના હોય, ત્રુટિ હોય, પણ એ પોતે એની અંદર જાણીને એનાથી દૂર રહીને એને તોડતો જાય છે. જુદી જુદી જે અવસ્થાઓ જીવનમાં ઉત્પન્ન થાય છે, નિર્ગ્રંથ માર્ગની અંદર ઘોર તપ કરે, જ્યારે આત્મસ્વરૂપની સાધનામાં લીન થાય, જીવ એની અંદર આત્મરમણતાના ભાવની અંદર જ્યારે લીન થાય, ત્યારે જુદી જુદી તપની આરાધના, કર્મની નિર્જરા માટે તપ એ એક જ માર્ગ કયો છે. જૈન દર્શન બહુ સ્પષ્ટ છે, વૈજ્ઞાનિક છે. અનંતકાળથી અજ્ઞાનમાં, મોહમાં, પ્રમાદથી જે દોષ થયા છે, જે કર્મ થયા છે, એ સત્તામાં પડ્યા છે. અત્યારે જે કંઈ ઉદયમાં આવે છે તો આ પર્યાયની અંદર જે ઉદયમાં આવી શકે એ આવે, બાકીના કંઈ ન આવે. પડ્યા રહે, પણ પડ્યા રહે એક પણ કર્મ રહે ત્યાં સુધી જીવની મુક્તિ ન થાય. અને મુક્તિ કરવા માટે આખો માર્ગ નિર્જરાનો આપ્યો છે કે સંવર કર, એટલે અત્યારે આશ્રવને રોકી દે. હવે સંપૂર્ણ સત્તામાં રહેલું જે કંઈ કર્મનું બળ છે એને તોડવાની કામ કરવાનું છે, અને એ નિર્જરાનો માર્ગ છે. એ નિર્જરાના માર્ગ માટે તપ જેવું અમોઘ સાધન બીજું એ કંઈ નથી. આ તપ છે, અને એ તપ 12 પ્રકારના છે. જુદી જુદી રીતે થઈ શકે છે, બાહ્યથી અભ્યંતરથી. એ તપના બધા પ્રકારો એમાં સ્વરૂપની લીનતા છે. તપની અંદર એ સ્વરૂપની લીનતા એ તપનું લક્ષણ છે. એટલે એ જે કંઈ કરે એની અંદર એટલો લીન થાય એટલે એને કોઈ પણ પ્રકારના દૈહાદિક કોઈ ક્ષોભ સંતાપ ત્યાં થતા નથી. એટલે કે જે ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં. આ તાપ તનના તાપની વાત નથી. આપણને તો તપમાં તનનો તાપ લાગી જાય છે અને આપણું તપ તૂટી જાય છે. અહીંયા તો કહે છે કે મનને તાપ નહીં. મનમાં પણ કોઈ ક્ષોભ, કોઈ વિપરિણામ એવું થતું જ નથી. ગયા વખતની વાત કહ્યા પછી એક સરસ મુમુક્ષુએ મને પ્રશ્ન કર્યો કે સાહેબ, આ તો ઠીક છે કે આપણા પોતાના તપની અંદર આપણને તાપ લાગે છે, અહીંયા તો કે કોક કરે તો અમને તો તાપ, એ તપ જીરવાતું નથી, તપનો તાપ લાગે છે. એ કે અમે બેઠા હોય ને ઘરવાળીએ કીધું કે હમણાં માળા કરીને આવું છું, તો આપણને એમ થાય કે પૂરું કરે, જલ્દી કરે તો ઘર ભેગા થાય. કોકનું તપ પણ આપણાથી જીરવાતું નથી, આપણા તપની ક્યાં વાત કરવી. એવી મનસ્થિતિ થઈ ગઈ છે. કેટલા પરિણામો ચંચળ છે, કેટલી અસ્થિરતા છે, એકાગ્રતાનો કેટલો અભાવ છે, નિર્મલતાની કેટલી ખામી છે. જે પૂર્વ ભૂમિકા છે એ વિના બધું કરવું છે, બધી વાતો કરવી છે, પણ એની ભૂમિકા રૂપે એની સ્થિતિ જે સજ્જતા હોવી જોઈએ, એ સજ્જતાને ક્ષમતા જીવ પ્રાપ્ત નથી કરતો. એટલે ત્રીજી ગાથામાં કહ્યું કે આત્મસ્થિરતા 3 સંક્ષિપ્ત યોગની. હવે દર્શન મોહ તો ગયો છે અને ચારિત્ર મોહને નિવૃત્ત કરવા માટેનો પુરુષાર્થ કરવો છે, પણ એને માટે સ્થિરતા જોશે. આ યોગની, મન વચન કાયાના યોગની સ્થિરતા જોઈએ, એની ચંચળતા ઉપર થોડો વિજય જોઈએ, ધીરજ જોઈએ. કેટલી બધી અધીરજ છે, અધીરજ એટલી છે કે ક્યાંય ધીરજ રહેતી નથી. કોઈ પણ અનુષ્ઠાનની અંદર, કોઈ પણ ક્રિયાની અંદર તરત જ પરિણામો બાહ્યમાં દોડાદોડ કરે છે. નથી ચિત્તની નિર્મલતા. એ એકાગ્ર કદાચ થઈ ગયો તો પણ અનેક પ્રકારના વિષમ ભાવો, દુષ્મ ભાવો, એ ચક્રાવો મનમાં લીધા જ કરે છે. એ શુદ્ધ ભાવોની અંદર, શુદ્ધ ચિંતનની અંદર એ સ્થિર રહી શકતો નથી. ઘણું ઘણું ચાલે છે પણ ભૂમિકા વિનાનું ચાલે છે. જ્ઞાનીઓ તો ક્રમ આપ્યો છે, આ ક્રમથી જ ચાલે. સાધના છે એના ક્રમથી ચાલે. એની પૂર્વ સજ્જતા જોઈએ, એની પૂર્વ ભૂમિકા જોઈએ. 8 દ્રષ્ટિની સજ્જાઈમાં 4 દ્રષ્ટિ એ પૂર્વ ભૂમિકા છે. એટલી બધી એની અંદર કેટલી વાતો મૂકી છે યશો વિજયજી મહારાજે અથવા હરિભદ્ર આચાર્યજીએ, કે એમને એમ ન થાય તમને સમ્યક દર્શન થયું, સ્વ સંવેદ્ય પદ આવ્યું ને તમે સીધા પરા સુધી પહોંચી જાઓ, એ નહીં બને. એના પહેલાં એક એક મિથ્યાત્વની અંદર સાધનાના પગથિયા છે, એ એક એક એને સર કરવા પડે. એની અંદર આ પ્રકારની સ્થિરતા છે. તો અહીંયા કહે છે કે તપ થાય. હવે તો એ નિર્જરાના માર્ગે છે. હવે તો લક્ષ્ય એક જ છે કે સત્તામાં રહેલા કર્મને નામશેષ કરવા. તો એને માટે તપ સિવાય બીજો વિકલ્પ નથી. તપ બાહ્ય હોય, અભ્યંતર હોય, પોતાની પ્રકૃતિને અનુરૂપ એ પ્રકારનું તપ લઈ અને નિર્જરાનો માર્ગ કરે. કોઈ જગ્યાએ કહ્યું નથી કે આ તપથી જ નિર્જરા થાય અને આ તપથી નિર્જરા ન થાય. એ બધા આપણા મનના ખ્યાલ છે, મનની માન્યતા છે, અનુમાન છે, આગ્રહ છે, મત છે, હઠાગ્રહ છે, કદાગ્રહ છે. જ્ઞાનીનો માર્ગ બહુ શુદ્ધ છે. તપસા નિર્જરા છો, તપથી નિર્જરા થાય. અને તપ સર્વજ્ઞ પરમાત્માએ એમની દેશનામાં આ 12 પ્રકારના તપનું સ્વરૂપ કહ્યું છે. તો એ તપ લઈને બેસી જાય છે એટલા માટે કે હવે એની પાસે કામ એક જ છે સાધક પાસે, કે અત્યારે તો સંવર કરી લીધો છે, હવે કોઈ નવો આશ્રવ આવવા દઈશ નહીં. હવે મનના પરિણામોની એટલી સ્થિરતા થઈ છે કે નવા કર્મો નહીં બંધાય. સમ્યક દ્રષ્ટિને, સમ્યક જ્ઞાનીને નવા કર્મોનો બંધ પડતો નથી એટલી એની ઉપયોગની જાગૃતિ આવી ગઈ છે, આવવી જોઈએ. એટલે હવે એની પાસે સંવરનું કામ તો એણે સિદ્ધ કરી લીધું. દર્શન મોહ ટળતા એ આશ્રવમાંથી સંવરમાં આવી ગયો. હવે સંવરની અંદર આવ્યા પછી સંવર તો છે, હવે કાંઈ નવા કર્મ એ બાંધતો નથી, હવે એ કોઈ કશાય પરિણામમાં જતો નથી, હવે એ કોઈ વિષય વિભાવની અંદર પણ જતો નથી. હવે એની પાસેના પુરુષાર્થની દિશા બહુ સ્પષ્ટ છે કે જે અનંતકાળથી અજ્ઞાનવશ પરિભ્રમણ કર્યું છે અને એમાં કયા કયા કાળે કયા કયા જન્મની અંદર કઈ કઈ અવસ્થામાં કેવા કર્મો બાંધ્યા હશે, સત્તામાં તો અનંત કર્મો છે એની એને ખબર નથી. પણ એ જાણે છે કે સત્તામાં કર્મો છે કારણ કે આ ચારિત્ર મોહ એનું પરિણામ છે. એ જો સત્તાના કર્મોની નિર્જરા કરે તો ચારિત્ર મોહ એ જાય અને એને યથાખ્યાત ચારિત્ર પ્રગટ થાય. યથાખ્યાત એટલે આત્માનું જેવું હોવું જોઈએ તેવું. પણ હજુ ઘણા દોષ છે, ઘણી ત્રુટિ છે, ઘણા વિકારો છે, એ જુએ છે, જાણે છે, એની પાસે સમ્યક દર્શન છે, સમ્યક જ્ઞાન છે, પણ એ બધું કર્મવશ થાય છે, ઉદયાધીન થાય છે. થાય છે એટલે એની અંદર એ પોતે એનાથી ભિન્ન છે, પરિણામથી ભિન્ન છે. અને ત્યાં એ જુએ છે પણ હવે આ કર્મને ખપાવા છે એને, એને સત્તાની અંદર રહેલા બધા કર્મોને ખપાવા છે. એનો પુરુષાર્થ નિર્જરાનો છે અને નિર્જરાના પુરુષાર્થની અંદર આવો ભાવ એને આવે છે. ઘોર તપશ્ચર્યા હોય તો પણ મનને તાપ નહીં, તનની વાત નથી, તનના તાપ તો આખી ગયા. એ સમ્યક દર્શન થયું, દેહાધ્યાસ ગયો, દેહથી પર એવું પોતાના સ્વરૂપની અનુભૂતિ થઈ, પ્રતીતિ થઈ, તનના તાપ ગયા, મનનો તાપ પણ નહીં. સરસ અન્ને નહીં મનને પ્રસન્ન ભાવજો. હવે જે પરિણામ હતા, આ સારું આ ખરાબ, આ ઈષ્ટ આ અનિષ્ટ, આ ગમતું આ અણગમતું, આ પ્રિય આ અપ્રિય, આવી પ્રકારની દ્વંદ્વાત્મક સ્થિતિ પણ ગઈ. હવે તો દેહ માટે ક્યાંય કોઈ ક્ષુધાનો પરિસર આવે અને જે આહારનો કોડિયો મળે એની અંદર એને સરસ મળે, ઉત્કૃષ્ટ પ્રકારની સામગ્રી મળે તો પણ એને કોઈ મનની અંદર પ્રસન્ન ભાવ નથી. જે પરિણામ થાય છે એ મનની ભૂમિકાએ થાય છે. હવે મનનો વિજય ઉન્મની અમનસ્ક અવસ્થામાં આવવાનો છે. તો હવે જે કંઈ વાત થાય છે એ મનની ભૂમિકા ઉપરથી, તાપ પણ મનની ભૂમિકા ઉપર છે, પ્રસન્નતા અથવા અપ્રસન્નતા એ મનની ભૂમિકા ઉપર છે. તો કે સરસ અન્ને નહીં મનને પ્રસન્ન ભાવજો. આવું ઉત્કૃષ્ટ કોઈ આહાર મળે તો પણ એના મનમાં પ્રસન્ન ભાવ નથી થતા. જે દ્વંદ્વાત્મક પરિણામ થાય છે, વિકલ્પાત્મક પરિણામ મનમાં થાય છે. સંકલ્પ વિકલ્પનું સાધન મન છે, મન સક્રિય છે ત્યાં સુધી આ પ્રકારનું વિકલ્પાત્મક દ્વંદ્વાત્મક એ સ્વરૂપ વિચારોનું રહે છે, સ્થિરતા આવતી નથી. તો એની અંદર કે છે એને આ પ્રસન્ન ભાવ અપ્રસન્ન ભાવ, ઇષ્ટપણું અનિષ્ટપણું, પ્રિયતા અપ્રિયતા, આ મનની ભૂમિકાની અંદર આ ચાલતી પ્રક્રિયા છે. એને ત્યાં એ પણ નથી, એ ભૂમિકા એ સાધક પહોંચે છે કે હવે એને કોઈ પણ જાતનો આવો માનસિક જે કંઈ એ ભેદ એ નથી. એથી આગળ કે છે કે રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, એટલી સાધનાની અંદર રિદ્ધિ પ્રાપ્ત થાય. જેમ જેમ સાધક આત્માની સાધના કરે એમ એના ગુણોનું પ્રગટીકરણ થાય. આત્માના અનંત ગુણો છે, કોઈ એવા ગુણોના આવરણ હટી જાય તો એને એટલી બધી રિદ્ધિ પ્રાપ્ત થાય. 9 8 8 અષ્ટ સિદ્ધિ અને 9 નિધિ આ બધા પ્રગટ થાય. પ્રગટ થાય એટલે એને તરત જ પોતાની અંદર પ્રગટ થાય તો એને ખ્યાલ તો આવે કે એક નવી શક્તિનો પ્રાદુર્ભાવ થયો છે. આ કોઈ નવી શક્તિ આપણામાં જાગી છે, અને એ નવી શક્તિ તો રિદ્ધિની પણ હોય, એટલે મુઠ્ઠીમાંથી પણ ગમે તે પદાર્થને અહીંયા લાવી દઈએ, આ શક્તિ છે. એ પૂતગલનું પરિવર્તન છે. પૂતગલનું પરિવર્તન એ થતું હોય તો બહારના જગતમાં પણ ચૈતન્ય શક્તિથી જ થાય છે, અને જેની પોતાની ચૈતન્ય શક્તિ આવી ખીલી છે એ કરી શકે છે. જગત એને ચમત્કાર ગણે પણ આ ચમત્કાર ગણતા નથી. આ મહાત્માઓ તો ગણે છે કે આ ચૈતન્યની સિદ્ધિ છે. ચૈતન્ય એ જડ પૂતગલ પરાવર્તન બધા પદાર્થોમાંથી સર્વશ્રેષ્ઠ તાકાત છે. પદાર્થની પરાવર્તન કરવા માટે પણ ચૈતન્ય આ શક્તિમાન છે, તો એવી એને આવી સિદ્ધિ પ્રાપ્ત થાય, વૈમાનિક સિદ્ધિ પ્રાપ્ત થાય. દેવલોકની વર્ણનની અંદર જુદા જુદા 5 વૈમાનિક દેવોના વર્ણન આવે કે અદ્ભુત એની રિદ્ધિ સિદ્ધિ છે. એવી છે કે બસ આ મૃત્યુલોકની અંદર, આ સંસારની અંદર, આ 4 ગતિના સંસારમાં આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સુખની સામગ્રી જો કોઈ ઉપલબ્ધ હોય તો આ 5 દેવલોકની અંદર છે. અદ્ભુત સુખ, એથી ચડિયાતું સુખ ક્યાંય નથી. શાસ્ત્રકારો તો લખે છે કે બધા દેવલોકના સુખનો સરવાળો કરો તો પણ એક નિર્ગ્રંથના, એક વર્ષના સંયમના સુખ આગળ એ બધું સુખ તુચ્છ છે. સંયમનું સુખ, આત્માનું સુખ એ તો કોઈ ઓર છે. આત્માના સુખ આગે જગતનું કોઈ સુખ એની તોલે ન આવી શકે. પણ આ તો લૌકિક દ્રષ્ટિએ કહે છે કે આવી સિદ્ધિ પ્રગટે તો પણ, અને એને રજગણ સાવ તુચ્છમાં તુચ્છ પદાર્થ, પૂતગલનો તુચ્છમાં તુચ્છ અંશ એ, અને આવી સિદ્ધિ રિદ્ધિ એ પણ એને વૈમાનિક દેવની હોય તો પણ સર્વે માન્યા પૂતગલ એક સ્વભાવ જો. દ્રષ્ટિ દ્રવ્યની એટલી બધી સ્થિર છે કે એ માત્ર પૂતગલ દ્રવ્યનું જ એક સ્વરૂપ છે. રજકણ હોય કે વૈમાનિક દેવની રિદ્ધિ હોય, કંઈ પણ હોય તે માત્ર એ પૂતગલનું જ સ્વરૂપ છે. તત્વદ્રષ્ટિ એટલી બધી છે કે હવે એને પર્યાય દ્રષ્ટિમાંથી એ તત્વદ્રષ્ટિ ઉપર, દ્રવ્ય દ્રષ્ટિ ઉપર સ્થિર થયા છે. એટલે બદલાતા રૂપની અંદર એ લોભાતા નથી, મોહાતા નથી. એને કોઈ લોભ, પ્રપંચ, ભય, આકર્ષણ એ કંઈ આકર્ષી શકતું નથી. એ જે છે એ પદાર્થને તત્વરૂપે જ જુએ છે. એમ જગતના જીવોને એ ચેતન રૂપે જ જુએ છે. એટલે કોઈ એના માતા હોય, પિતા હોય, મિત્ર હોય, પરિજન હોય, સ્વજન હોય, જે હોય, એ સંબંધોની દ્રષ્ટિ ચાલી ગઈ. આ મારો આ સંબંધ છે એ પર્યાય દ્રષ્ટિ હતી, એ સંયોગ દ્રષ્ટિ હતી. એ સંયોગ દ્રષ્ટિ ચાલી ગઈ અને માત્ર એની પાસે એક જ દ્રષ્ટિ, એ દ્રવ્ય દ્રષ્ટિ, તત્વ દ્રષ્ટિ છે. પોતાનું શરીર છે એ પણ એક સંયોગ છે, એટલે એક પૂતગલનો પિંડ છે, સંયોગ છે. આવી પ્રકારની એની એટલી બધી દ્રષ્ટિ છે કે સર્વે માન્ય પૂતગલ એક સ્વભાવ જો. વસ્તુના ઓળખ એને એના સ્વભાવથી છે, એના બાહ્ય રૂપથી નહીં. વસ્તુનું બાહ્ય રૂપ હીરા રૂપે હશે, કોલસા રૂપે હશે, લોખંડ રૂપે હશે, સુવર્ણ રૂપે હશે, જે હોય તે. એને એનું પદાર્થનું સ્વરૂપ, એના સ્વભાવનું સ્વરૂપ, સમ્યક દર્શન એટલે પ્રત્યેક પદાર્થને એના સ્વભાવથી ઓળખો, એના તત્વથી ઓળખો, તો કે છે જીવને એના પ્રત્યે મોહ નહીં થાય. આ મોહ થવાનું કારણ એ છે કે જીવને હજુ પદાર્થનું યથાર્થ તત્વ દ્રષ્ટિથી દર્શન થયું નથી, અને જે થયું છે એ પોતાની અંદર રહેલા રાગ દ્વેષના પરિણામો છે. એના આધાર ઉપર વસ્તુનું આકલન અને મૂલ્યાંકન છે. કોઈ પણ વસ્તુનું આકલન અને મૂલ્યાંકન એ વસ્તુના સ્વરૂપથી કરીએ છીએ કે આપણી દ્રષ્ટિથી કરીએ છીએ? આપણે આપણી દ્રષ્ટિથી કરીએ છીએ, ઉપયોગિતાની દ્રષ્ટિએ કરીએ, આપણા ગમા અણગમાની દ્રષ્ટિએ કરીએ, આપણી માન્યતાની દ્રષ્ટિએ કરીએ. વસ્તુ તો જે છે તે છે, જે છે તે છે. જો એનો સ્વભાવ પકડાય, જો તત્વથી એની ઓળખાણ થાય, આ સમ્યક દર્શનનું રૂપ છે કે તત્વથી ઓળખાણ થાય, પછી તો વસ્તુ જે છે તે છે. તો પછી વસ્તુ, દરેક વસ્તુ જગતમાં જે છે તે, તો એના પ્રત્યેનું મોહનું આવરણ તૂટી જાય છે. આ મોહ નાશ કરવા માટેની આ પ્રક્રિયા આ સમ્યક દ્રષ્ટિ છે. એ દ્રષ્ટિ એની આ પ્રકારની પદાર્થ પ્રત્યેની તત્વદ્રષ્ટિ છે, સ્વભાવ દ્રષ્ટિ છે. વસ્તુનો સ્વભાવ જુઓ, એ નિત્ય છે અનિત્ય છે, એ હિતકારી છે અહિતકારી છે, શાશ્વત છે ક્ષણભંગુર છે, કલ્યાણકારી છે અકલ્યાણકારી છે, એ સ્વ છે પર છે જડ છે ચેતન છે. અનેક પ્રકારના મૂલ્યાંકનથી વસ્તુને ઓળખવી, વસ્તુનું અયથાર્થ ઓળખાણ એ જ વસ્તુ પ્રત્યેનો મોહ અને આકર્ષણનું કારણ બને છે. અયથાર્થ ઓળખાણ, જ્યારે યથાર્થ ઓળખાણ થાય કોઈ પણ વસ્તુની, ત્યારે એના પ્રત્યે જીવ સ્વાભાવિક દ્રષ્ટિએ જોતા શીખી જાય, એ સમ્યક દ્રષ્ટિ થાય, એને વસ્તુનું એને યથાર્થ ઓળખાણ છે. આવી દ્રષ્ટિ પ્રાપ્ત થાય એને શાસ્ત્રમાં સમ્યક દર્શન કીધું છે. તો અહીંયા આ ગુણસ્થાનક પર આવ્યા પછી બે અંતિમ મૂકી દીધા, એક રજકણ અને બીજી વૈમાનિક દેવની રિદ્ધિ, જેની કલ્પના આપણે તો કરી શકતા જ નથી, કેમકે આપણો વિષય આપણી મતિ ત્યાં પહોંચી શકતી જ નથી કે વૈમાનિક દેવની રિદ્ધિ કેવી હોય. કોઈ જગ્યાએ કંઈ વર્ણન આવે તો ઓહો ને આહા સિવાય આપણી પાસે કોઈ કલ્પનાનું ચિત્ર નથી. એક દેવની મોજડી હોય, એક કે પગના મોજડી હોય, એ કેવી મૂલ્યવાન છે? તો કે તમારા ત્રણ લોકના બધા દ્રવ્યો ભેગા કરો અને એનું જેટલું મૂલ્ય થાય એના કરતાં એની મોજડી વધારે કિંમતી છે. હવે આમાં આવી બધી વાતો આપણે કરી, કલ્પનાની ઉપમાની રૂપકની, એ બધી એની મર્યાદામાં છે. જેટલું ભાષાનું આપણી પાસે સામર્થ્ય હોય એટલી બોલવાની ચતુરાઈ છે. એથી વિશેષ આપણને કોઈ એનો આત્મસાત થતું નથી કંઈ, કે આ પૂતગલ દ્રવ્યનો વૈભવ કેવો છે, સમવસણમાં કેવો વૈભવ હશે, આપણા માટે કલ્પનાનો વિષય છે. વર્ણન વાંચીએ તો શબ્દથી વાંચીએ, પણ વાસ્તવિક એ આપણે એને અનુભવી શકતા નથી, કે કેવા મોતીઓ હશે, કેવું છતર હશે, કેવું સિંહાસન હશે, કેવું એની તો એના પુષ્પો પણ કેવા હશે, એના ગઢ કેવા, કંઈ ખબર ન પડે. એટલું બધું એનું કારણ કે જગતમાં પૂતગળની અચિંત્ય શક્તિ છે, તાકાત છે જબરજસ્ત, અને એની પાસે તો 5 ગુણ છે, રૂપ રસ ગંધ વર્ણ અને સ્પર્શ શબ્દ. એટલે એનાથી એ શબ્દનો ધ્વનિ પણ કેવો, કેવી પ્રકારની એની અંદર એક જ શબ્દ બોલાતો હશે અને અનેક ભાષાઓમાં પકડાતો હશે, દેવની ભાષા, તિરેંચની ભાષા, મનુષ્યની ભાષા, જુદા જુદા ભિન્ન ભિન્ન જીવો બેઠા હોય, કોઈને પ્રશ્ન નથી કે ભગવાન શું કહે છે, કઈ ભાષામાં બોલે છે, કોઈને પ્રશ્ન નથી, સૌ પોતપોતાની ભાષામાં સમજી જાય. એવું તિર્યંચનું ક્ષુદ્ર જીવ જંતુ પણ પોતાની ભાષામાં સમજે, અને પરમ એવા વૈભવશાળી દેવો પણ પોતાની ભાષામાં સમજે, ચક્રવર્તીઓ સમજે, રાજાઓ સમજે, અરે કેવળીઓ બેઠા હોય ભગવાનની પરસદામાં એને પણ અદ્ભુત જ્ઞાન થતું હોય. ઝીરો લેવલથી ટોપ લેવલ સુધી આવી શક્તિ પૂતગલની છે. એ પૂતગલ શક્તિનો શ્રેષ્ઠ પરિચય એ સમવસણ છે. આ પૂતગલની જે શક્તિ છે, વૈભવ છે, ઐશ્વર્ય છે, તાકાત છે, એનું આશ્ચર્ય છે, એ સમવસણ છે. અને એ સમવસણ દેવો જ બનાવી શકે, મનુષ્ય નહીં, દૈવી શક્તિથી બને છે. અને એ સમવસણની અંદર ભગવાન નિર્લેપ ભાવે બેઠા છે, વિતરાગ ભાવે બેઠા છે, એને એનો દેશનાનો ધર્મ બજાવી રહ્યા છે. એને એ સમવસણના વૈભવ ઐશ્વર્ય સાથે કોઈ એની સાથે એનો લગાવ નથી. આવી એટલે રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા, પૂતગલ એક સ્વભાવ જો, એણે પૂતગલનો સ્વભાવ જાણી લીધો છે. આ એક સ્વભાવ છે. આવી અદ્ભુત સમવૃત્તિ જેને આપણે કહીએ, સમસ્વભાવ કહીએ, એ સમદર્શિતાનું શ્રેષ્ઠ સ્વરૂપ કહીએ, કે મૂઢ નથી, બધાને બધું જાણતો હોવા છતાં એ બધાને સમાન રૂપે ગણે છે, કે આ એક પૂતગલ છે નામનું દ્રવ્ય, અને પૂતગલના બધા પ્રકારો છે, આ એના સ્વરૂપ છે. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંત તો હેમનું હેમ ભાસે. કેવી દ્રષ્ટિ નિર્મળ હશે, અનંત પ્રકારના ઘાટ જોવા છતાં આ એક જ સોનું જ છે, ઘાટ બદલ્યા કરે છે, આભૂષણો બદલ્યા કરે છે, નકશીકામ બદલ્યા કરે છે, પરંતુ છે તો એક જ. એમ એક દ્રષ્ટિ એને પૂતગલની પાસે છે, અને પૂતગલ દ્રવ્ય એ પરદ્રવ્ય છે. પૂતગલ દ્રવ્ય એ જળ દ્રવ્ય છે. ગમે તેટલું આવું સરસ ભાસતું હોય, ઉત્તમ હોય, છતાં પણ પર છે. એટલે એના પ્રત્યે લેશ માત્ર પણ એને પોતાનો લગાવ થતો નથી, મોહ આસક્તિના પરિણામ થતા નથી. સર્વે માન્યા પૂતગલ એક સ્વભાવ જો. હવે એની જે માન્યતા છે એમાં કંઈ ફેરફાર પડતો નથી. રૂપ જોઈને એની માન્યતા બદલાતી નથી. આપણે તો માન્યતા નક્કી કરી હોય અને પાછું એનું સ્વરૂપ બદલાઈ જાય તો આપણી માન્યતાના સ્વરૂપમાં પાછો ફેરફાર થવાનો અવકાશ છે, જ્ઞાનીને નથી. એવી અદ્ભુત દશા સુધી આ પહોંચે છે. અને આ કહે છે આગળની ગાથા 13.
એમ પરાજય કરીને ચારિત્ર મોહનો આવું ત્યાં જ્યાં કરણ્ય પૂર્વ ભાવજો શ્રેણી ક્ષપકતણી કરીને આરૂઢતા અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.
એક એક ગાથાએ અદ્ભુત ભાવોની ચડાય છે. સુશોભનું ઉર્ધ્વીકરણ છે. પરમ કૃપાળુ દેવની રચના અજોડ છે. ગુજરાતી ભાષાની અંદર આવી રચના ન ભૂતો ન ભવિષ્યતિ ગજબની છે. દેવ ભાષામાં તો ઘણા ઘણા કાવ્યો થયા છે, પણ આવું લોકભોગ્ય દાર્શનિકની પરમ સિદ્ધિ સિદ્ધાંતોનું શાસ્ત્ર પણ એને આવી સરળતાથી પ્રભુએ ગૂંથી દીધું છે. કેવું સુરમ્ય લાગે, કેવું સુરેખ લાગે, કેટલું આકર્ષણ લાગે, અને કેટલું સરળ છે, સુગમતા કેટલી છે. એક એક પગથિયા ચડતા જાય છે. આ બધી જે સ્થિતિ આવી આત્મસ્થિરતા થયા પછી સંયમના હેતુથી યોગનું પ્રવર્તન થયું, પંચ વિષયમાં રાગ દ્વેષ રહિતપણું થયું, પંચ પ્રમાદમાં કોઈ મનનો ક્ષોભ નથી, વિચરણ પણ ઉદયાધીન છે, વિતલોપ પણ એ વિચરણ છે, ક્રોધ પ્રત્યે પણ ક્રોધનો છે, ક્રોધ પ્રત્યે કસાયો પ્રત્યે પોતે કસાયના પરિણામ છે, અને ગમે તેવો ઉપસર્ગ કરતા હોય તો એના પ્રત્યે કોઈ ક્રોધ નથી, ચક્રવર્તી નમન કરે તો પણ એને માનની છાયા પણ નથી, દેહ જાય એવી સ્થિતિ થાય તો પણ રોમમાં માયા ન થાય, અને આ રીતે એક એક સ્થિતિની અંદર નગ્ન ભાવ, મુંડ ભાવ, અસ્નાનતા, અદંત ધોવન, નખ, કેશ, રોમ, ક્યાંય શૃંગાર નહીં. શત્રુ મિત્ર પ્રત્યે એમને સમદર્શિતા છે. માન અમાન, જીવિત મરણ, અને ભવને મોક્ષ, મોક્ષમાંથી પણ સ્પૃહા વહી ગઈ. કેટલું અદ્ભુત આ ચારિત્રનો પરાજય છે. એમ પરાજય કરીને ચારિત્ર મોહનો. ચારિત્ર મોહની આ બધી કેટલી અવસ્થાઓ આપી છે. આ બધી સૂક્ષ્મ અવસ્થાઓ છે. આ બધી આપણા જીવનમાં રોજબરોજની છે તો તણખલા જેવી છે કે મને આ ગમ્યું ને આ ભાવ્યું ને ન ગમ્યું ને આ ન ભાવ્યું ને આ ન ફાવતું ને. આ ચારિત્ર મોહ છે પણ હાવ છૂછા જેવો છે. આવા અદ્ભુત સૂક્ષ્મ પરિણામો કે ચક્રવર્તી પદમાં પડે છે અને પણ લેશ માત્ર મનની અંદર માનનો એક લેશ માત્ર ક્ષોભ થતો નથી. આ એક એક વસ્તુ બતાવે છે. ન ભય, ન લોભ, ન પ્રલોભન, ન આશા, ન આકાંક્ષા, ન ઈચ્છા. એક પણ જેને કહીએ સ્થિતિ, શરીરજન્ય, દેહજન્ય, પૂતગલજન્ય, વિભાવજન્ય, વિકારજન્ય, એક પણ ભાવ નહીં, એક પણ પ્રકૃતિ ન આવે. વૃત્તિ એટલી બધી અંદર શાંત થઈ ગઈ છે, વૃત્તિનો જય એટલો બધો થઈ ગયો છે કે આવી આવી વૃત્તિઓ જ્યાં દગો દઈએ, જ્યાં આપણને લક્ષમાં પણ ન આવે કે આપણી આ વૃત્તિ થઈ છે, પકડમાંય ન આવે, એ બધી વૃત્તિઓ કૃપાળુ દેવે એક એક ગાથાની અંદર મૂકી દીધી છે. કે જેમ જેમ સાધનાના માર્ગમાં સાધક આગળ વધે એમ સામાન્ય તો કહેવાતી વૃત્તિઓ તો બધી આવે ને જાય, પણ આવી અંદરની સૂક્ષ્મ વૃત્તિઓ ક્યારેક એની પ્રતીતિ થવી પણ કઠણ. એની પ્રતીતિ જીવને ન થાય તો પછી એનો એ જય કેવી રીતે કરે? એને સમજમાં જ ન આવે. હી કેનોટ ગ્રાસ્પ ઇટ. એટલી બધી મૂઢતા હોય અને છતાં જીવ માને કે હું તો બધું સમજું છું, મને બધી ખબર છે. અરે તને ખબર છે, બધી સુપરફ્લુઅસ ખબર છે. આ અંતરના ઊંડાણ, આ જે મન વચન કાયાના યોગ મળ્યા છે, યોગને કારણે આ મોહજન્ય જે પ્રકૃતિઓ છે, એ પ્રકૃતિઓની કેટલી પકડ છે અનાદિકાળથી એ જીવની ખ્યાલમાં નથી આવતો. ક્રોધ કરનારને ક્રોધનું સ્વરૂપ સમજાતું નથી, માનની ઝંખના કરનારને માનનું સ્વરૂપ પકડાતું નથી. અહમ અને અભિમાનની અંદર એને ક્યારેય પોતાનું માન છે એવું તો લક્ષમાં આવતું જ નથી. હજી એ તો સ્વમાનના મદમાં જ ચાલે છે. એને ખ્યાલ નથી કે તું આ દેહજન્ય માનમાં છો. માયા, જુદું કહેવું, જુદું કરવું, જુદું બતાવવું, જગત સાથે છળ કપટના વ્યવહારો. અરે કરતા કરતા ખ્યાલ નથી, પોતાની સાથે પણ ક્યારેક એવા વ્યવહાર કરે કે જાણે આ ખબર નહીં પડે કોઈને. અરે તારા શરીરની અંદર કોઈ પણ થતી ક્રિયા ખબર ન પડે એવું બને ખરે, પણ એની માન્યતામાં એ હોય કે કોઈને ખબર નહીં પડે. આટલી બધું પ્રપંચને એની અંદર લપટાયેલો છે. લોભ તો વાત મૂકી દો, એક પણ વસ્તુ જોઈ છે અને એની સાથે એને એનો સ્પૃહાભાવ થયા વિના રહ્યો નથી. વિચારીએ કે કોઈ એવી સ્થિતિ ખરી કે અંતરંગમાં પણ સ્પૃહા ન જાગે. પૂતગલ પદાર્થ પ્રત્યે છે, પૂતગલ જ જાણીએ છીએ, છતાં પણ એના પ્રત્યેનો આસક્તિનો ભાવ, મમત્વનો ભાવ, લોભનો ભાવ, આ લોભની વૃત્તિઓ છે બધી કેવી પકડાય છે. અનેક આ બધા ચારિત્રના પ્રકારો છે, સૂક્ષ્મથી સૂક્ષ્મ છે. સમ્યક દર્શન થયા પછી ઉપયોગના પુરુષાર્થથી આ પકડાય છે. જો ઉપયોગ સૂક્ષ્મ ન થાય, શુદ્ધ ન થાય, તીવ્ર ન થાય, તો પોતાના દોષ પણ પોતાને લક્ષમાં આવતા નથી. અને યાદ રાખીએ કે જેને પોતાના દોષ જો લક્ષમાં ન આવે, સમજમાં ન આવે, એને કોઈ દોષ બીજો બતાવે તો કોઈ કાળે લક્ષમાં ન આવે. એ દંભ છે કે અમને અમારા કોઈ અમને અમારા દોષ બતાવે. કોઈ દોષ નહીં બતાવે. તારો અહમ, તારું અભિમાન, તારો સ્વચ્છંદ એટલો બધો છે કે તને જો તારી સમ્યક દ્રષ્ટિ હોય તો દોષ દેખાય. દોષને ઓળખીને દોષ ટાળવા, દોષનું ઓળખાણ પોતે જ કરી શકે. કોઈ બતાવે તો એ બહારનો દંભ કરશે, સ્વીકાર નહીં કરે. એ દોષથી મુક્ત થવાના પ્રમાણિક પ્રયત્ન નહીં થાય, કારણ કે બીજાએ દોષ બતાવ્યો એ જ એનાથી સહન થતું નથી. હવે શું કરવું? મૂળમાં જ વાત એ થઈ કે પેલું જ એક્સેપ્ટન્સ નથી. એટલે કૃપાળુ દેવે તો પુષ્પમાળામાં પહેલી વાત મૂકી કે દોષને ઓળખવા, પોતે જ ઓળખે. અને એ પોતાની આ દ્રષ્ટિ છે, આ નિર્મળ દ્રષ્ટિ, આ સમ્યક દ્રષ્ટિ. સમ્યક દર્શન પછી થશે, સમ્યક દ્રષ્ટિ પહેલા થાય છે. સમ્યક દ્રષ્ટિમાં પોતાને એ જણાય છે કે ભૂલ થઈ ગઈ, દોષ થઈ ગયો, સેજ પરિણામ વિચલિત થયા, થવા જોઈતા નહોતા પણ થઈ ગયા. સંજોગોને કારણે થયા, ઉદયને કારણે થયા, નિમિત્તને કારણે થયા, જે કારણે થયા હોય, પણ એને રજિસ્ટર નથી કરતો, એને એને મોર નથી મારતો કે ના અનુમોદના નથી કરતો. નહીં, જે થયું છે તે ખોટું છે, કારણ કે મારા સ્વભાવને અનુકૂળ નથી. એ પરના વશને કારણે થયા છે, પરના પ્રભાવને કારણે થયા છે. ત્યાં મારો ચૈતન્યનો પ્રભાવ ટૂંકો પડ્યો, મારો પન્નો ટૂંકો પડ્યો. ખરેખર આ પરિસ્થિતિમાં મારે ન આવવું જોઈએ. આ દ્રષ્ટિ જે આવે છે અને વિષ દોહરાની અંદર એટલા માટે જ એટલો બધો જબરજસ્ત પ્રારંભ કરવો છે ખંભાતના મુમુક્ષુને ધર્મનો. અને એવા સંયોગો ઉત્પન્ન થયા છે કે હવે એમની સાથેનો ચરોતરનો એનો જશે સમાગમ થશે. કૃપાળુ દેવ કેટલી બધી દૂરદર્શિતા રાખીને એને પહેલા વહેલા 20 દોરા આપ્યા, યમ નિયમ આપ્યો. અધમા અધમ અધિકો પતિત, સકળ જગતમાં હું એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે. સાધન દેનારા તો ઘણા મળશે, અનંતા તીર્થંકરો એ સાધન આપવામાં કંઈ બાકી રાખ્યું નથી. પણ સાધન કરનાર ક્યાં? એને એના તરફ દ્રષ્ટિ વળવી પડશે. અને એ સકળ જગતમાં એટલા માટે કે આવું મારું જો સમજ હોય અને મારો આત્મા આવો છે તો એને અહીં આત્મા પરિભ્રમણમાં છે, એ મારી ભૂલથી જ છે, મારા જેવો કોઈ ભૂલેલ નથી. એ દ્રષ્ટિએ અધમ કહે છે. બીજા હશે અધમ, એનાથી ઘણાય હશે, પણ એને એની ચિંતા નથી. એ એમ કહે છે કે હું આવો સમજદાર, મને આવી સમજણ, મને આવા પરમાત્મા મળ્યા, મને વિતરાગનો માર્ગ મળ્યો, મને આવું ગોત્ર મળ્યું, શુભ માનવનો દેહ મળ્યો, આ બધા આનુષાંગિક સંયોગો મળ્યા, અને હું મારા આત્મકલ્યાણ માટે થઈને આટલો પ્રમાદ મારો, આટલી બેકાળજી, આટલી નિર્બળતા મારી, આ અંદર ફીલ થાય છે. એના સંદર્ભમાં એ અપેક્ષા એ કે છે અધમાધમ અધિકો પતિત. ઘણી જગ્યાએ કે આવા રોદણા રોવાના હોય, આ તો બધું સેલ્ફ ક્રિટિસિઝમનું ચાલે છે ને, આવું કરવાથી તો જીવની અંદર વિશ્વાસ ન આવે ને. અરે છતાંય કે છે ભાઈ, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગણ છો તું, પણ દોષની અપેક્ષાએ અધમમાં અધમ છો, અને સ્વરૂપની અપેક્ષાએ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છો. જેવું સિદ્ધનું સ્વરૂપ એવું જ તારું સ્વરૂપ. બંને અપેક્ષા એ વસ્તુ ન સમજે તો જૈન દર્શનની પકડ ન આવે. એક વાત સમજી લે અને પોતાની મતિ કલ્પનાથી એમાં જ મૂચેલો રહીએ અને એ જનું રટણ કર્યા કરે, એને માર્ગની પ્રાપ્તિ સમજ નહીં આવે, સમજ નહીં આવે. બોયલા કરશે, અને વાકચાતુર્ય હશે તો ભાષણો જ દીધા કરશે. વસ્તુ આ નથી. વસ્તુને જ્યાં સુધી રાઇટ પર્સ્પેક્ટિવ, એના યોગ્ય સંદર્ભમાં સમજવામાં ન આવે તો સત્ય પણ અસત્ય બની જાય છે. સમજવું. કૃપાળુદેવે પહેલાં જ કહ્યું, સહદેવ દર્શન અને આખા જૈન માર્ગની અંદર વધારેમાં વધારે ભગવાને જે સામાન્ય રીતે સર્વજ્ઞ પરમાત્મા કોઈ આચાર ઓછો આપે છે, તત્વનો બોધ આપે છે, પણ આ ભગવાન મહાવીરની અંદર જે આગમ રચાયા અને આ ગીતાર્થ ભગવંતોએ, ગણધરોએ, શ્રુત કેવડીઓએ કીધું કે આચારાંગમાં એક પ્રભુએ આવશ્યક આપ્યા, છ આવશ્યક, અને છ આવશ્યક સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા બધા, કોઈ જીવનો અપવાદ નહીં, કોઈ અપવાદ નહીં. એ છ આવશ્યક આપ્યા, એ છ આવશ્યકનું આખું કેન્દ્ર એ આલોચના, પ્રતિક્રમા, ક્ષમાપના, પ્રાયશ્ચિત. કેટલું જબરજસ્ત. બાકી કોઈ તપની અંદર એ પ્રકારનું રોજનું કંઈ નથી કીધું કે બધાએ રોજ વર્ષે તપ કરો, બધાએ જીવોએ આ સિદ્ધિ તપ કરવા, બધાએ આ કરવા, તે કરવા, ક્યાંય કંઈ નથી. આવશ્યક એ આજ્ઞા કોઈ પણ સંપ્રદાય હશે, આચારાંગ સૂત્ર લ્યો એટલે એમાં આચાર ધર્મની એક જ આજ્ઞા આવશ્યક. છ આવશ્યક એક કરવા, નિત્ય કરવા, અને એનું જો કોઈ સૂત્ર હોય, એનો પ્રાણ તત્વ હોય તો એ આલોચના છે. આલોચના પાપની થાય, પુણ્યની ન થાય, સુકૃતની ન થાય, દુષ્કૃતની થાય. ગ્રહા નિંદા જે થાય એ દુષ્કૃતની થાય. બસ જીવને દુષ્કૃતથી મુક્ત થવાનું છે, અને એ દુષ્કૃતથી મુક્ત થવા માટે આલોચનાના પાઠોની અંદર એના એટલા બધા સૂત્રો, પ્રતિક્રમણના એટલા સૂત્રો ગૂઢ અને સૂક્ષ્મ મૂક્યા કે એનાથી જીવને ખ્યાલ આવે કે દોષ કઈ કઈ પ્રકારના હોઈ શકે છે. એક ઇરિયા વૈયાનું સૂત્ર એ અર્થ સહિત વિચારે તો એને ખ્યાલ આવે કે જીવો પ્રત્યે કેટલા પ્રકારનો આપણી વિરાધના હોઈ શકે છે, જે આપણને લક્ષમાં નથી આવતી સ્થૂળ દ્રષ્ટિથી. જીવ જીવ પ્રત્યે વિરાધના કરે આટલા પ્રકારે થઈ શકે. સતામણા આવે, કિલામણા આવે, સંઘયા, વવરોયા, જીવ ભેળા થયા, છૂટા પાડ્યા, વછૂટ્યા, કંઈક શબ્દ આવે છે. 27 પ્રકારની આસાતના આવે છે. આ દોષ દ્રષ્ટિ કેળવાય. જે આવશ્યકને બરોબર વ્યવસ્થિત અર્થથી સમજે એને દોષ દ્રષ્ટિ એના જીવનમાં આવે તો દોષ દેખાવાનો શરૂ થાય. જેને દોષ દેખાય છે એ ટાળી શકવાનો છે, જેને દોષ દેખાતા નથી ને કોઈ દેખાડનાર છે એનો દોષ કોઈ દી ટળે જ નહીં. એવો એક જબરજસ્ત ધર્મ વિતરાગની અંદર આપ્યો છે. ચારિત્ર મોહ જે નષ્ટ કરવાનો છે એ આવા જીવના અનાદિના અજ્ઞાનને કારણે, મોહને કારણે, પ્રમાદને કારણે, જુદા જુદા સંયોગોને કારણે, સંગને કારણે જે દોષો જીવનની અંદર દ્રઢ થઈ ગયા છે, જે દોષો જીવન બની ગયા છે, એના તરફ એને દોષ તરીકેની જેવી દ્રષ્ટિ આવે એટલે એને નિરસન માટેનો પ્રયત્ન થાય. જીવનમાં જો એક શ્રદ્ધા આવે કે અનિતિ વિના કંઈ થાય નહીં, ભ્રષ્ટાચાર વિના કંઈ થાય નહીં, જૂઠ વિના કંઈ થાય નહીં, આવી જેને શ્રદ્ધા થઈ ગઈ છે, પાક્કી શ્રદ્ધા છે, એના જીવનમાંથી જૂઠ જવાની કોઈ શક્યતા ખરી? એના જીવનમાંથી પાપ હળવું થવાની કોઈ શક્યતા ખરી? એના જીવનમાંથી હિંસા અદૃશ્ય થવાની કોઈ શક્યતા ખરી? એના જીવનમાંથી અનિતિ જવાની કોઈ શક્યતા ખરી? અપ્રમાણિકતા જવાની કોઈ શક્યતા ખરી? નહીં, કારણ કે એની શ્રદ્ધા બની ગઈ છે. દુર્ગુણ, દોષ, અપરાધ આ જીવનના આવશ્યક અંગ માની લીધા છે. કેવી રીતે જશે? એ ભલેને પ્રતિક્રમણ કરશે, એની શ્રદ્ધા તો દુર્ગુણમાં જ છે, એની શ્રદ્ધા આત્માના ગુણોમાં નથી. એટલો બધો માર્ગની અંદર ચારિત્ર મોહને આ પરાજિત કરવા માટે આ આવશ્યક ધર્મ અને આ એક એક વસ્તુની આપણને અહીંયા ભગવાન આપે કે એમ પરાજય કરીને ચારિત્ર મોહનો, ચારિત્ર મોહની બધી પ્રકૃતિઓ જે હતી એ મોહની આધારિત હતી, એનો પરાભવ કર્યો, પરાજય કર્યો. અને આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવજો, અદ્ભુત એક સ્થિતિ, સાતમા ગુણસ્થાનક પછી શ્રેણીનું આરોહણ થાય છે. એક વખત અમુક સુધી એને પગથિયા ચડવાના છે, પ્લેનને દોડવું છે તો અમુક સુધી રનવે ઉપર દોડવાનું છે અને પછી ટેક ઓફ લે છે. અને વન્સ ધ ટેક ઓફ ઇઝ લેટ, હવે એ રોકાઈ શકે એમ નથી. હવે એને અંતર્મુહૂર્તનો કાળ બસ છે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ માટેનો. આ અપૂર્વ કરણ પૂર્વે કદાપી કદીએ આવો પુરુષાર્થ કર્યો નથી, આવું કરણ એટલે કાર્ય કર્યું નથી. અપૂર્વ અનાદિકાળથી પોતાના જન્મ મરણ છે અને અનેક વિધ પ્રકારના પુરુષાર્થો પોતે કર્યા છે, છતાં અહીંયા એ શબ્દ જ્ઞાની મૂકે છે કે ચારિત્ર મોહનો પરાજય કરીને આ જીવ પોતાના અપ્રમત્ત ભાવમાં આવે છે, પ્રમત્ત દશાને ટાળી દે છે. આઠમા ગુણસ્થાનકની અંદર એ અપૂર્વ કરણ, અનિવૃત્તિ કરણ, અંતરકરણ, આ બધી પ્રક્રિયાઓ સ્વયં બનતી જાય છે. આ તો જ્ઞાનીએ જોઈ જોઈને એને શબ્દનું રૂપ આપ્યું છે, આને કાંઈ એનો ખ્યાલ નથી હોતો, એ તો ચાલે જ છે. ઉર્ધ્વીકરણ તો પછી કાંઈ શબ્દોમાં રોકાતું જ નથી, એની વ્યાખ્યામાં રોકાતું નથી. એ કહે છે આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જો, અપૂર્વ કરણના ભાવની અંદર એ જીવનું આરોહણ થાય છે, ટેક ઓફ થાય છે. શ્રેણી છપકતણી કરીને આરૂઢતા, હવે મારું આરૂઢ છે, હવે તો ગરુડે ચરીને અમે અમારી યાત્રા શરૂ કરીશું. અત્યારથી કીડી વેગે ચાલતી હતી, હવે પવન વેગે ચાલશે. અપૂર્વ કરણથી સાધનાની ગતિ બદલાઈ જાય છે. એને વાત છે કર્મની નિર્જરા ધીરે ધીરે થતી હતી, હવે શ્રેણી નિર્જરા થાય છે. એક એક પળની અંદર, એક એક ક્ષણની અંદર અનંત કર્મોની કરોડો ધડાધડ બળતી જાય છે. જેટલા કર્મો બાંધતા અનંતકાળ લાગ્યો છે એટલો છોડતા ન લાગે. કર્મો ગણી ગણીને નાશ કરવાના નથી, સામટો ગોટો વાળવાના છે. એ સામટો ગોટાની ક્રિયા શ્રેણી નિર્જરામાં થાય છે અને શ્રેણી નિર્જરા આવી અપૂર્વકરણની અપ્રમત્ત અવસ્થાની જ્યારે આત્માની થાય છે ત્યારે શ્રેણી ગુણ શ્રેણી નિર્જરા થાય છે. ત્યારે ધ્યાનની પળ, ત્યારે જ્ઞાનની પળ કેવી હશે? તો કે અનન્ય ચિંતન, અતિશય શુદ્ધ સ્વભાવ જો. અનન્ય ચિંતન. આના જેવું ક્યારેય કદી ચિંતન થયું ન હોય ને આના જેવું ચિંતન હોય નહીં. કેટલો પોતાના સ્વરૂપની અંદર સંલીનતા છે, અનન્ય ચિંતન. જીવનો સ્વભાવ જ્ઞાન છે અને ચિંતન એ એની પોતાની પ્રતિભા છે. એની અંદર અનન્ય ચિંતન, ક્યારેય એને જન્મારામાં પણ સ્વરૂપ વિશેનું આવું ચિંતન કર્યું નથી, એની ધારામાં ડૂબી ગયો છે, પોતાના સ્વરૂપની ચિંતનની ધારામાં ડૂબી ગયો છે. અને એ ધ્યાનની પળની અંદર કેવળ આત્મા સિવાય કંઈ નથી. કૃપાળુદેવે કહ્યું ધ્યાનની ઉત્કૃષ્ટ અવસ્થા જેમાં આત્મા છે, આત્મા સિવાય કંઈ નથી, ચૈતન્ય સત્તા સિવાય ક્યાંય નથી, કંઈ નથી. આવી પ્રકારનું અને અતિશય શુદ્ધ સ્વભાવ જો, અને ત્યારે પોતાના સ્વભાવની અંદર અકસાઈપણો છે, કોઈ મલિનતા કસાઈની નથી, નિર્ગ્રંથતા છે. બાહ્ય ગ્રંથિઓ તો તૂટી જ ગઈ છે પણ અહીંયા આભ્યંતર ગ્રંથિઓનો પણ છેદ ઉડી ગયો છે, તો સ્વભાવ અતિશય શુદ્ધ. અતિશય શુદ્ધ એટલે જેવો છે એવો સ્વભાવ, એ સ્વભાવમાં એની લીનતા છે, એ સ્વભાવમાં વિભાવનો અંશ નથી. કેટલી અદ્ભુત અવસ્થા આ શબ્દથી છે. શબ્દના ભાવથી આપણે એને ભાવવી પડે, ભાવવી પડે ત્યારે આત્માના શુદ્ધ ચિંતનની જેટલી આપણી પરિકલ્પના હોય એટલા પ્રમાણમાં આપણે જઈ શકીએ. કે અતિશય શુદ્ધ સ્વભાવ, જગતના પદાર્થો જોઈને આપણે કહીએ કે પાણી કેવું પારદર્શક છે, કેટલું નિર્મળ છે, કાચ જેવું છે, સોનું કેવું છે તો 100% છે, 24 કેરેટ છે, આ બધા આપણા માપ છે, પરિમાણ છે, કેવું કયું છે એમ, બિલોરી કાચ જેવું સ્વચ્છ જળ છે એમ. આત્મા કેવો છે, સ્વભાવ કેવો છે, અતિશય શુદ્ધ સ્વભાવ. જ્ઞાનીઓએ કહ્યું સ્ફટિક રત્ન જેવો છે. જેમ નિર્મળ તારે રત્ન સ્ફટિક તણી, તેમ જ જીવ સ્વભાવ, શ્રી જીનવરે ધર્મ તે ભાક્યો, પ્રબળ કષાય અભાવ, વીર જીનેશ્વર ધર્મ તો સાંભળો. યશુવીજીજી મહારાજ કહે છે શું ઉપમા આપું, બધા શબ્દોનો સ્વામી છે એ તો. આ લોકની અંદર ભાષાના જે શબ્દો છે એ યશોવિજયની સત્તાની બહાર નથી. એ કહે છે કે આ તો સ્ફટિક રત્ન જેવો સ્વભાવ છે, શ્રીજીને ભાક્યો, ભગવાને એની દેશનામાં કીધું કે સ્ફટિક રત્ન જેવો જીવનો સ્વભાવ છે. કેટલો શુદ્ધ છે, અતિશય શુદ્ધ, એને પોતાનું કોઈ રૂપ નથી. શબ્દ મૂકે છે રૂપ નથી, પણ સાહેબ છે એ તો પૂતગળ, પૂતગળ છે તો કે રૂપ નથી. એનું રૂપ કયું, તો કે એની આજુબાજુમાં જે કંઈ પદાર્થ મૂકવામાં આવે, કાગળનું ફૂલ મૂકો, લાલ મૂકો તો લાલ, કાળું મૂકો તો કાળું, સફેદ મૂકો તો સફેદ, જે વસ્ત્ર ઉપર રાખવામાં આવે એ જ એનામાં છાંય પડે, એની પોતાની કંઈ છાંય નથી. આવો સ્વભાવ જીને આત્માનો ભાખ્યો, આ કેમ પ્રાપ્ત થાય, તો વીર જીનેશ્વરે ધર્મ ઉપદેશ્યો કે આવો જીવ અતિશય શુદ્ધ પ્રાપ્ત કરવો હોય તો પ્રબળ કષાય અભાવ, આ ધર્મનું સ્વરૂપ છે, કષાય મુક્તિ કિલ રેવ મુક્તિ, તો કષાયનો પ્રબળ અભાવ કર, એક કણિયો પણ કષાયનો જાગે નહીં. જેમ ભગવાન કુંદકુંદાચાર્ય કહ્યું અણુ માત્ર પણ રાગાદિનો સદભાવ વર્તે જીવને, તે હોય પૂર્વ દર ભલે ને જાણતો નહીં આત્મને, ભલે ને પૂર્વધર હોય, પ્રબળ કસાય અભાવ, કસાયનો એક કણિયો પણ હોય, કણિયો કેવળ જ્ઞાન ઊભું છે, બાહુબલીની સામે જ ઊભું છે, દૂર નથી, પગમાં કેવળ જ્ઞાન પડ્યું છે, 12 મહિના સુધી કસાઈનો કણિયો માત્ર છે કે હું મોટો તો છું ને, જરા કેવળ જ્ઞાન લઈને જાઓ તો નમન ન કરવું પડે, વિશેષ ભાવ નથી, પણ પોતાના અસ્તિત્વનો કંઈક આવો એક વિપરીત ભાવ છે. કોઈના પ્રત્યે દ્વેષ નથી, પણ પોતાના પ્રત્યેનો અનુરાગ છે, પર્યાયનો અનુરાગ છે. એટલે એને સેજ એમ થાય છે. અને એ કાઢવા માટે એમ થયું કે ચાલો હું તો હવે તપ કરીને જાઉં, જ્ઞાન લઈને જાઉં. જ્ઞાન આવતું નથી, જ્ઞાન પગમાં ઊભું છે 12 મહિના સુધી. અને જેવો બોધ પ્રાપ્ત થાય છે કે જ્યાં સુધી આ કણિયો હશે ત્યાં સુધી જ્ઞાન નહીં થાય. બહેનોએ દાદા ઋષભદેવનો સંદેશો પહોંચાડ્યો છે, અને જેવા એ ધ્વનિ તરંગ આવે છે અને વિચાર ચાલે છે, જે તો મહાન આત્મા, ઓહો આ મદ કયો મદ મને અત્યારે નડે છે, ક્યાંથી ઉતરવાની વાત કરે છે આ બેન, ખોટું તો બોલે નહીં સાધ્વી. વિચાર પોતે કરે, કોઈ વસ્તુ સાંભળીને ન સમજાય તો પોતે વિચાર કરવાનો. સામો ખોટું બોલ્યું છે એવી એવી પ્રારંભ ભૂમિકાથી વિચાર ન થાય કોઈ દિવસ. એટલે એને વિચાર કર્યો તો ખબર પડી કે ભાઈ આ મારા મનની અંદર જે વાત છે ને એ અસત્ય છે, એ ખોટો મારો મનનો ભ્રમ હતો, બસ આ વાત ન જોઈ, હવે જે થવું એ થાય, નમસ્કાર કરવા પડશે તો કરીશ. તૈયાર થઈ ગયા, અહમના ચૂરે ચૂરા થઈ ગયા, કોઈ મદ ન રહ્યો. પગ ઉપાડે છે, શાસ્ત્રકારો લખે છે કે એને પગ ધરતી ઉપર મૂક્યો ત્યાર પહેલા કેવળ જ્ઞાન થઈ ગયું. પગમાં છે કેવળ જ્ઞાન, પણ એને એ પ્રકારનું ચિંતન કરવું પડે છે. અતિશય શુદ્ધ સ્વભાવ, સ્વભાવ આટલો શુદ્ધ હોવો જોઈએ કે લેશ માત્ર પણ કસાઈની કણી પણ ન હોવી જોઈએ, કોઈ દુર્ભાવના કોઈ જીવ પ્રત્યે પરમાત્માને નથી, એટલે સંગમ પ્રત્યે પણ નથી, ચંડ કૌશિક પ્રત્યે પણ નથી. અદ્ભુત ધારા પ્રેમની પ્રભુની છે, એનું વર્ણન શબ્દથી શું થાય. શાસ્ત્રો તો અટકી જાય, શાસ્ત્રો કેટલું કહે, પણ આવો સ્ફટિક રત્ન જેવો એ સ્વભાવ પ્રાપ્ત કરવા માટે વીર પરમાત્માએ જે કહ્યું એ ઉપદેશ ધર્મનો આપ્યો, એ ધર્મનું સ્વરૂપ એક જ કહ્યું, પ્રબળ કષાય અભાવ. કષાયનો પ્રબળપણે સંપૂર્ણપણે અભાવ થાય એ છે. એટલે કહે છે કે અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ. જો આ ચિંતન એનું અનન્ય અનન્ય ચિંતન, આવું ચિંતન એને ક્યારેય કર્યું નથી. તત્વલક્ષી ચિંતન અનન્ય છે, સાહિત્યલક્ષી ચિંતન એ બધું ઉપર ચાલુ છે, ક્યાંક વાંચ્યું, ક્યાંક સાંભળ્યું, ક્યાંક બોલ્યા, ક્યાંક જોયું અને ચિંતન કર્યું. આપણે માનીએ છીએ કે અમે બહુ ચિંતનમાં છીએ, તત્વલક્ષી ચિંતન થવું જોઈએ. પરમાત્માએ કીધા છે એ શબ્દો નહીં, પણ પરમાત્માએ કીધા છે એ તત્વનો વિચાર જ્યારે યથાર્થપણે થાય, એનું ઊંડાણપૂર્વક થાય, એ તત્વને જ્યારે ખોલવામાં આવે, એ શબ્દ જ્યારે ખુલે છે ત્યારે એને તત્વ ખુલે છે. ઉપરના ફોતરા છોતરા એ બધા કાઢી નાખવાના અને અંદરનું જે સત્વ છે એ પકડાતું જાય. શબ્દની અંદર પણ આ છોતરા હોય છે, એ કાઢી નાખવાના, એ કાઢીને અંદરથી કહેવાનો આશય શું છે, હેતુ શું છે, જ્ઞાની પુરુષને શું કહેવું છે, શું કહેવા માગે છે. એ કેટલીક વાર શબ્દથી ફળીભૂત ન થતું હોય, પણ એ શબ્દના માધ્યમ દ્વારા બીજો વિકલ્પ નથી, માટે શબ્દનો માધ્યમ છે. તો માધ્યમથી પર જઈને આપણે પકડવું જોઈએ કે કહેવાનો આશય આ છે, ભલે આ શબ્દ આવ્યો છે, એનું ઉપરનું છોતરું કાઢી નાખો, એના ફોતરા કાઢી નાખો, હવે એના સત્વને પકડો, એના આશયમાં જાઓ, એનો સંદર્ભ પકડો, કઈ વાતના સંદર્ભમાં એણે આ શબ્દ વાપર્યો છે, શું કહેવા માગે છે, જ્ઞાનીની અહીંયા કહેવાની દ્રષ્ટિ શું છે, આશય શું છે, હેતુ શું છે. આખો આગમ એ હેતુવાદ ઉપર છે. આનંદગણજીએ કહ્યું છે હેતુવાદ, બીજા અજીતના સ્વામીના સ્તવમાં આ હેતુવાદ છે. આગમની અંદર વાંચતી વખતે ગીતાર્થ પુરુષો વિના આગમ મંચાય નહીં, એટલા માટે કહ્યું હતું કે તમે હેતુ નહીં પકડી શકો, શબ્દ પકડી શકશો, હેતુ નહીં પકડાય. એટલે ઘણીવાર પંડિત આપણને સમજાવી દઈએ, શબ્દ સમજાવી દઈએ, એનું વ્યાકરણ સમજાવી દઈએ, એનો ન્યાય સમજાવી દઈએ, પણ એનો હેતુ ન પકડાય. અને હેતુ ન પકડાય, આશય ન પકડાય, તો એ જ્ઞાન આપણને કોઈ ઉપકારી ન થાય. એ આખો બુદ્ધિનો વિવાદ, એ રમત રહી માત્ર. વાણી વિલાસ રહીએ, બુદ્ધિની રમત રહીએ, એ રમત આપણને ઉપકારી ન થાય. અનન્ય ચિંતન, ક્ષપક શ્રેણી ક્ષપકતણી કરીને આરૂઢતા. હવે એની આરૂઢતા છે ક્ષપક શ્રેણીની છે. બે પ્રકારની શ્રેણી શાસ્ત્રકારોએ બતાવી છે, ઉપસમ શ્રેણી અને ક્ષપક શ્રેણી. એકવાર પોતાના જીવની અંદર ઘણીવાર જીવ ઉપસમ શ્રેણીમાં જાય, વસ્તુ તાત્કાલિક દબાવી દે, કસાઈને નિમિત્તોને ઉદયમાં આવ્યા હોય ત્યારે જાગૃતિપૂર્વક દબાવે, પણ ક્ષયથી વિચારપૂર્વક એનો ક્ષય ન કરે તો એ દબાયેલા રહે, ફરી પાછા ઉછાળા મારે. એ હોય ત્યાં સુધી, ભાવમાં હોય ત્યાં સુધી એને ઊભું ન થવા દે. આ ક્ષયોપસમ છે. અનેક પ્રકારે છે, કેટલુંક ક્ષય થાય છે, કેટલુંક ઉપસમ થાય છે, કેટલુંક વિચારથી એનો નષ્ટ કરે છે, પણ કેટલુંક ઊભું રહે છે. આ ઉપસમ શ્રેણી છે. શાસ્ત્રકારો કહે છે કે ઉપસમ શ્રેણીવાળો પાછો 11મે જાય એટલે એને પડવાનો ભય છે, અવશ્ય પડે છે. તો ચિંતન અને અતિશય શુદ્ધ સ્વભાવના આધારે માંડવી શ્રેણી, એ શ્રેણી જ ક્ષપક શ્રેણી હોય છે. કે જ્યારે જ્યારે જીવનની અંદર વિકાર, વિભાવ, દોષ ઉત્પન્ન થાય ત્યારે દોષ તરફ તાત્વિક દ્રષ્ટિએ એ દોષનું સમાપન કરવું, નિરસન કરવું, એથી કરીને એ દોષ ફરીથી નહીં આવે. કેમ કે સમાધાન પૂરેપૂરું આત્મિક ભૂમિકાએ થયું છે, અસ્તિત્વની ભૂમિકાએ થયું છે, વ્યવહારની ભૂમિકાએ નહીં. આપણે વ્યવહારની ભૂમિકાએ કરી અને સંતોષ લઈ લઈએ, પણ એ નથી થતું. એટલે ઉપસમ થઈ જાય છે, સારું થયું, પ્રસંગે તમે કંઈ ભૂલ્યા નહીં, ઘણો સંયમ રાખો, વાત સરસ રહી ગઈ, બાજી બગડી નહીં. પણ તમારા મનની અંદર એ કસક ગઈ નથી, એ કસક શાંત થઈ નથી, અને બીજો મોકો આવે તો કદાચ શક્યતા છે કે ડબલ જોરથી એ ઉછળે. અને ઉછળે ત્યારે પાછું એનું જો અનન્ય ચિંતનનો આધાર ન હોય તો એ ફરીથી પછડાટ લાગે, અને પછડાટ પહેલાં કરતાં વધારે જોરદાર હોય છે. એટલે 11મે પડેલો કેટલીક વાર મિથ્યાત્વમાં પણ ચાલ્યો જાય છે. જ્ઞાનીઓ તો બધી, પણ અમુક કહ્યું છે બધી કેવી અપવાદરૂપ શ્રેણીઓ કીધી છે, એની કોઈ ચર્ચા તર્કથી ન કરાય. આવી સ્થિતિ બતાવી છે કે ઉપસમ અને ક્ષપકનો, ક્ષયનો એક ભેદ બતાવ્યો છે કે જીવે ચિંતનના આધાર ઉપર સાધનાનો માર્ગ વિચારનો છે, ચિંતનનો છે, દેખાવનો નથી. આમ સંયમ બતાવ્યો, આમ આવું કર્યું ને મેં, કેટલો બધો સંયમી છું, એનાથી અંદરની પ્રકૃતિઓ, વૃત્તિઓ, એનો ક્ષય થતો નથી. વૃત્તિઓને ક્ષય કરવી આ એક સાધનાનો માર્ગ છે. દોષનો ક્ષય કરવો, દોષને ક્ષય ટાળવા, દોષને ટાળવા, શમાવવા નહીં, ટાળવા, દોષને ઓળખી દોષને ટાળવા માર્ગે છે. પણ ક્યારેક ક્યારેક કોક જીવ એની પ્રાથમિક ભૂમિકામાં એ સમાવતો હોય તો પણ સારું છે, બરાબર છે, સમાવવા જોઈએ. પણ અહીંયા માર્ગ મૂક્યો છે છેલ્લો, એની જ્યારે આ યાત્રા એવી છે કે એની કેવળ જ્ઞાનની યાત્રા છે, મુક્તિની યાત્રા છે. એટલે ક્ષપક શ્રેણીની આરૂઢ થઈને એ અનન્ય ચિંતન, અતિશય શુદ્ધ સ્વભાવના કન્સેપ્ટ સાથે, અનન્ય ચિંતન સાથે એ આગળ વધે છે. અમારા જીવનમાં પણ સાધનાનો આવો અપૂર્વ અવસર ક્યારે આવે એવી કામના અહીંયા મૂકી છે, વિશેષ અવસર.